તારીખ 5/4/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 352 અને 353 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 270.
સ્થાપી છે એ ગુરુમાં કહેવા માંગે છે. પ્રત્યેક સાધકને, સર્વ સાધકને પોતાની માન્યતાનો, આશ્રયનો, ઉલ્લંઘનનો વિષય, પોતાનું પરિપૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા છે, હું છું એવા ભાવે આશ્રય થાય છે, અવ્યક્ત સ્વરૂપનો સામર્થ્યરૂપ ભાવનો આશ્રય થાય છે, એટલા અસર સુધી પહોંચનાર, અવ્યક્ત સામર્થ્ય સુધી પહોંચનાર જે શ્રદ્ધા જ્ઞાન છે, એમાં શ્રદ્ધાએ પોતાનું કામ પૂરું કર્યું. હવે એને એથી આગળ કોઈ કામ કરવાનું બાકી રહેતું નથી. પોતાના ભગવાન આત્માની પૂર્ણ શ્રદ્ધા શ્રદ્ધાએ કરી, જ્ઞાનમાં પોતાને જાણ્યો, શ્રદ્ધાનો વિષય પોતાનું મૂળ અસલ સ્વરૂપ જ્ઞાનમાં આમ છે એમ જાણ્યું, એ ઉપરાંત જ્ઞાનમાં એમ પણ જાણ્યું કે જ્ઞાન આનંદ ચારિત્ર વીર્ય શ્રદ્ધાની પર્યાયમાં નથી લીધી, પર્યાય ઉપેક્ષાએ એમાં શ્રદ્ધાનો પર્યાય નથી લેતા. જ્ઞાન આનંદ ચારિત્ર વીર્ય ઇત્યાદિ સર્વ પર્યાયની અપેક્ષાએ શ્રદ્ધાની અપેક્ષા બાદ રાખીને પોતાની પામરતા જાણે છે, શ્રદ્ધાની પર્યાય નથી લીધી. સર્વ પર્યાયમાં પણ એટલી મર્યાદા સમજવી કે શ્રદ્ધાનું કામ અધૂરું નથી, ઓછું નથી, અલ્પ નથી. એટલે જે અલ્પ વિકસિત શુદ્ધ અવસ્થા છે, અવસ્થા શુદ્ધ થઈ છે ખરી, પણ જે શુદ્ધતાનો વિકાસ પૂરો નથી થયો, અધૂરો રહ્યો છે, અલ્પ વિકસિત છે, એને પણ જેટલી વિકસિત વિકાસ પામી છે ગુણ સ્થાન અનુસાર, તેટલી તે પ્રમાણે જાણે છે. ચોથા ગુણ સ્થાને જેટલો વિકાસ છે, પાંચમા ગુણ સ્થાને જેટલો વિકાસ છે, છઠ્ઠા સાતમા ગુણ સ્થાને જેટલો વિકાસ છે, જેટલો જેટલો વિકાસ છે એટલું એટલું જાણવું થાય છે. જાણવું થાય છે, પણ મારું એવું અલ્પ વિકસિત સ્વરૂપ છે એમ માનવું થતું નથી, એમ માનવું થતું નથી ને એમ મારું સ્વરૂપ છે એમ જાણવું પણ થતું નથી. કેમ કે જે માનવું થાય, જાણવું થાય પછી જ માનવું થાય. એટલે જ્ઞાને પોતાનું મૂળ સ્વરૂપ તો પરિપૂર્ણ પરમાત્મા જે ભગવાન આત્મા છે એમ જ જાણ્યું છે, શ્રદ્ધાએ એમ જાણ્યા પછી માની લીધું છે. એ સિવાય જ્ઞાને અવસ્થાને જાણી તો અવસ્થાનું જે અધૂરાપણું છે એ પણ જાણ્યું છે, પણ એ ઉલંબનનો વિષય નહીં હોવાથી, અથવા એ મૂળ સ્વરૂપ એટલું નહીં, એવું અધૂરું નહીં હોવાથી જ્ઞાન એમ જાણે છે કે મારું આટલું સ્વરૂપ નથી. પણ અવસ્થા આટલે દરજ્જે પહોંચી છે, અવસ્થાનું કાર્ય આટલો આટલા દરજ્જે થઈ રહ્યું છે, આ સ્ટેજે અવસ્થા કામ કરી રહી છે,
બરાબર,
એટલું જ્ઞાન જાણે છે. જ્ઞાન પૂર્ણ સ્વરૂપને પણ જાણે, અધૂરી અવસ્થાને પણ જાણે. અધૂરી અવસ્થાને સાથે સાથે વિકારી અવસ્થા છે એને પણ જાણે, વિકારી અવસ્થાનું નિમિત્ત છે એને પણ જાણે. જ્ઞાનનું કાર્ય જાણવાનું છે, કોને ન જાણે કે સર્વને જાણે, જાણીને એની અંદર જે ઉપાદેયનો વિવેક કરે. જેમ કે આત્માને અંદર સ્વતંત્રપણે નૈમિતિક ભાવ થવાનો ધર્મ છે, નિમિત્તને આધીન થઈને નહીં, પણ નિમિત્તને અનુસરતો, સ્વતંત્રપણે નિમિત્તને અનુસરતો, સ્વતંત્રપણે પરાધીન થતો, એવો નિમિત્તિક ભાવ થવાનો ધર્મ છે. અને એવી યોગ્યતા જ્યાં સુધી પ્રવર્તે ત્યાં સુધી જ્ઞાની તેમાં પણ વિવેક કરે છે કે કયું નિમિત્ત મારા નૈમિત્તિક ભાવને અનુકૂળ છે અને કયું નિમિત્ત મારા નૈમિત્તિક ભાવને અનુકૂળ નથી. ભગવાનની પ્રતિમા મોક્ષ માનજી શા માટે સ્થાપે છે? એ મિથ્યા દ્રષ્ટિનો અધિકાર નથી. ખરેખર એ અધિકાર તો સમય દ્રષ્ટિનો છે. તો એને ખબર છે કે હજી મારા પરિણામમાં પણ નૈમિત્તિક ભાવની યોગ્યતા રહેલી છે, સ્વતંત્ર મારી યોગ્યતા છે. તેથી એવા નિમિત્તોના એવા સંઘમાં હું વસું, નિમિત્તાધીન દ્રષ્ટિ નથી, કેમ કે તો જાણે છે કે આ સ્વતંત્ર યોગ્યતા છે. નિમિત્તાધીન દ્રષ્ટિ કોને છે? કે જેને નિમિત્તનું આધીન પણ સ્વીકૃત છે કે એ મને કાર્ય કરાવે છે, એને લઈને મારો ભાવ થાય છે. એ હોત તો મારો ભાવ થાત ને ન હોત તો મારો ભાવ ન થાત, એવી જેની માન્યતા છે એને નિમિત્તાધીન દ્રષ્ટિ છે. પણ જે નૈમિત્તિક ભાવના સ્વતંત્ર ધર્મને સમજે છે કે આ એ પણ જીવનો સ્વતંત્ર ધર્મ છે, પૂર્વનો પણ એવો સ્વતંત્ર નૈમિત્તિક ધર્મ છે, ધર્મ છે, ગુણ નથી, પદાર્થ એ ધર્મ છે, એવા અનંતા ધર્મો છે, એમાં આવો એક ધર્મ છે. પણ દરેક ધર્મ સ્વતંત્ર છે, પોતાના પદાર્થને આધીન છે, પર પદાર્થને આધીન નથી. પણ પર પદાર્થની અપેક્ષા એમાં લાગુ પડતી હોવાથી તેને અપેક્ષિત ધર્મ કહેવામાં આવે છે. એને અપેક્ષિત ધર્મ, જેમ કે નાસ્તિત્વ ધર્મ. તો આત્મા પરથી નાસ્તિ છે, અસ્તિત્વ અને નાસ્તિત્વ બે ધર્મ છે. અસ્તિત્વ શક્તિ જુદી, અસ્તિત્વ ધર્મ જુદો. દ્રવ્યત્વ શક્તિ દ્રવ્યાર્થી નહીંના વિષયભૂત જે દ્રવ્ય શક્તિ જુદી અને દ્રવ્યત્વ ધર્મ જુદો, એમાં એવું ઘણું છે. તો નાસ્તિત્વ ધર્મ છે એ પરથી નાસ્તિ એમ બતાવે છે, તો એમાં એટલી પરની અપેક્ષા આવે છે. પણ ધર્મ કોનો? પોતાનો ધર્મ, પોતાનો અને સ્વતંત્ર ધર્મ, જરા પણ પરને આધીન નહીં. એમ જ્ઞાનીનો સંગ કરવો, ભગવાનનું જૈન મંદિર બનાવીને એમાં જિનેન્દ્રની સ્થાપના કરવી, એ પોતાના ધર્મને જાણીને, જ્ઞાન ધર્મને જાણે, પછી જ્ઞાન દ્રવ્યને જાણે, ગુણને જાણે, પર્યાયને જાણે, ધર્મને જાણે, ધર્મના નિમિત્તને પણ જાણે, એનો વિવેક કરે છે. હા, પર્યાયમાં ઉત્પન્ન થાય છે, ધર્મ છે પર્યાયમાં ઉત્પન્ન થાય છે. પદાર્થનો ધર્મ હોવા છતાં એ પર્યાય અપેક્ષિત ધર્મ છે, પર્યાયની યોગ્યતા છે. કોઈ પ્રશ્ન પૂછો છે કે સાહેબ ગુણ વિનાની પર્યાય થાય ખરી? તો કે હા થાય છે. ગુણ વિનાની પર્યાય થાય કે હા થાય છે? કેવી રીતે? કે આ જે બધું ધર્મની પર્યાય છે ને એના ગુણ નથી કે? એમાં તો બહુ સમર્થ ઉત્તર આપેલો છે ત્યાં, કે ભવ્યત્વ અને અભવ્યત્વ એ બંને પર્યાય છે, છતાં એ સંબંધે કોઈ ગુણ નથી આત્મામાં. ભવ્યત્વ અને અભવ્યત્વનો કોઈ ગુણ આત્મામાં નથી, છતાં એને પર્યાય છે. પદાર્થનું જે પરિજ્ઞાન છે એમાં તો બરાબર સમજવું જોઈએ. નહીતર પોતે નૈમિત્તિક ધર્મમાં ઉભો હોય એટલે જેવા જેવા નિમિત્તોમાં એ આવે એની અસર એને પહોંચતી હોય, તદ અનુસાર એનું પરિણામ સ્વતંત્રપણે નિમિત્તને અનુસરતું થઈ જતું હોય, સ્વતંત્રપણે થાય છે, ચાહે માને ગમે તેમ, જ્ઞાનીનું કે અજ્ઞાનીનું. નૈમિત્તિક ભાગો સ્વતંત્ર થાય છે, એવું એવી યોગ્યતા છઠ્ઠાગુણસ્થાનના વિકલ્પ સુધી હોય છે. વિકલ્પ હોય છે ત્યાં સુધી વિવેક કરવાનો વિષય ઉપદેશેલો છે. તો જ્યાં સદનિમિત્તોની વાત આવે ત્યાં આડોડાઈ કરે કે આ તો નિમિત્તાધીન દ્રષ્ટિની વાત કરો છો, અને અસત નિમિત્તમાં ચાલ્યો જાય ત્યાં પાછો વિચાર કરે નહીં કે મારી યોગ્યતા આ ખોટા નિમિત્તને અનુસરવાની છે, તો પછી હું સાચા નિમિત્તને અનુસરવાનો વિવેક કાંઈ નથી કરતો. અને ત્યાં નિમિત્તાધીન દ્રષ્ટિનો સિદ્ધાંત વચ્ચે લાવીને મૂકું છું, પણ તું નિમિત્ત નૈમિત્તિક સંબંધને સમજે છે ત્યાં. નૈમિત્તિક ભાવ પણ સ્વતંત્ર થાય છે જીવને, કોઈ પણ જીવને સ્વતંત્ર થાય છે, એનું નામ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત કરાવે છે એ વસ્તુના સ્વરૂપમાં નથી, એ ઉપાદાન જ છે. નૈમિત્તિક ભાવ કહો કે ઉપાદાન કહો, બે એક જ વાત છે, તો શબ્દો જુદા જુદા છે. ઉપાદાનમાં બે ભેદ, ત્રિકાળી ઉપાદાન ને ક્ષણિક ઉપાદાન, ઘણો વિસ્તાર વાળો વિષય છે દ્રવ્યાનો યોગ નો. માનવ એમાં તો અવલંબન આવી જ જાય, જેને માને એનું અવલંબન શ્રદ્ધા કરે, એનું અવલંબન જ્ઞાન કરે, એનું અવલંબન આચરણ કરે. જેને ન માને એને જાણે ખરો, અવલંબે નહીં, જાણે ખરો પણ અવલંબે નહીં. અને ખેંચાણ થોડું થઈ જાય શક્તિને વસ્તુ, એનો નિષેધ કરે પણ એનું અવલંબન લે નહીં. અહીંયા તો એ લેવું કે જેણે ત્રિકાળીય અવલંબનભૂત સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવને જાણ્યો અને માન્યો, એ પોતાની અવસ્થા કેટલી વિકાસ પામી છે, કેટલી બાકી રહે છે એને પણ બરાબર એ જાણે છે. બીજા એને બરાબર નથી જાણી શકતા, જેને એનો અનુભવ છે એ બરાબર જાણી શકે છે. ને એમ ન જાણે એવું બને નહીં, કેમ કે એ જાણવું એને માટે સહજ છે. એવું પોતાનું સ્વરૂપ છે એમ તો ન માને, કેમ કે સ્વરૂપ તો જાણ્યું કે આવું મારું સ્વરૂપ છે, પૂર્ણ પણ મારું સ્વરૂપ છે અને અધૂરું પણ મારું સ્વરૂપ છે, એમ કેમ જાણે? પૂર્ણ સ્વરૂપ છે એમ જાણે, અધૂરું છે એમ ન જાણે. કોઈને પૂછો અન્ય મતવાળાને કે તમારો પરમેશ્વર અધૂરો છે કે પૂરો છે, તો કોઈ એમ નહીં કે અમારો પરમેશ્વર અધૂરો છે. તમારો પરમેશ્વર જો અધૂરો નથી તો પછી એને ઈચ્છા કેમ થાય છે? ઈચ્છા તો અધૂરાને થાય કે હું સૃષ્ટિ રચું, હું મારા ભક્તોની મદદ કરું, હું દુષ્ટોનો વિનાશ કરું, હું જગતની વ્યવસ્થા કરું, એવી ઈચ્છાઓ કેમ થાય છે ઈશ્વરને? ઈચ્છા સ્વયં એમ સાબિત કરે છે કે એમાં પૂર્ણતા નથી થઈ. પૂર્ણતામાં ઈચ્છાનો ઈચ્છાનો નાશ થઈ જાય, વિલય થઈ જાય ઈચ્છા. એની પાસે એનો જવાબ નથી કે ઈચ્છા છે એ અધુરાશને બતાવે છે, એમાં કાંઈ બીજું ચાલે એવું નથી. તો પણ એ પોતાના પરમેશ્વરને અધૂરો સ્વીકારવા તૈયાર નથી. શું સ્વીકારવા તૈયાર નથી? હા, નહીં પાડે કે તો મારો પરમેશ્વર અધૂરો છે, એ હું સ્વીકારું છું એમ નહીં કે. તો જેણે પૂરો પરમેશ્વર જોયો એણે અધૂરી અવસ્થા પણ જોઈ. અધૂરો પરમેશ્વર નથી જોયો, અધૂરી અવસ્થા જોઈ. એ પોતાના પૂરા પરમેશ્વરને સ્વીકારે કે અધૂરી અવસ્થાને પોતા સ્વરૂપે સ્વીકારે? સીધી વાત છે. એટલે જાણે છે કે મારું પરિણમન કેટલું જીવું છે એ પણ જાણે છે, પૂર્ણતાની અપેક્ષા એ ઘણું જીવું છે એમ પણ જાણે છે. અને ઘણું જીવું છે એમ જાણે છે, તેથી ઘણો પુરુષાર્થ કરવાની વૃત્તિનો વિવેક પણ એને ઉત્પન્ન થઈ જાય છે. જો મારું પરિણમન ઘણું જીણું છે તો એ પરિણમન મારું જેવું પૂર્ણ સ્વરૂપ છે એવું તદાકાર થાય, એનો પુરુષાર્થ પણ ઉત્થાન પણ એને થાય જાણે તો બીજો પ્રશ્ન નથી. માનવામાં સર્વસ્વ પણ પોતાનું સ્વરૂપનો સ્વીકાર છે. માનવું એટલે સ્વીકારવું, પોતાના સ્વરૂપે સ્વીકારી લેવું, અને એ સ્વીકારમાં ક્યાંય કચાશ રહેવી નહીં. બરાબર, પોતાનું આવું સ્વરૂપ છે એવું એને અભેદ ભાવે દ્રષ્ટિ પ્રતીતિ થાય છે. આવો જ સમય પ્રતીતિ થાય છે, જેવો અનુભવ થાય છે, જેવો અનુભવમાં આવે છે એવો જ સમય પ્રતીતિ થાય છે. પ્રતીતિ થાય કેમ કે પ્રત્યક્ષ અનુભવ થયો, પછી પ્રતીતિ નહીં થવાનું શું કારણ છે? જે જ્ઞાન પ્રત્યક્ષપણે પોતાના સહજ પ્રત્યક્ષ સ્વરૂપનો અનુભવ કરે, સહજ પ્રત્યક્ષ સ્વરૂપનો પ્રત્યક્ષ ભાવે અનુભવ કરે, પ્રત્યક્ષ થઈને અનુભવ કરે, તો એને પછી નહીં પ્રતીતિ થવાનું શું કારણ છે? એને પ્રતીતિ થાય જ થાય. એમ નજરે જોયું હોય એમાં નહીં માનવાનું શું કારણ છે? એને નહીં માનવાનું કારણ છે તો ભિન્ન પદાર્થમાં પણ માન્યતા કરે છે સુખને, તો અભેદ ભાવે વાસ્તવિક સુખને અનુભવે કે જેની પાસે અનંતકાળથી માનેલું દુઃખ, માનેલું સુખ, સુખની કલ્પના અથવા દુઃખ છે એમ સ્પષ્ટ જ્ઞાન થાય, એવું વિશદ નિર્મળ જ્ઞાન થાય, તો પછી પેલા સુખની પ્રતીતિ કેટલી જબરદસ્ત આવે. અનંતકાળથી આ સુખ છે એવા સંસ્કાર દ્રઢ કર્યા છે એ કલ્પના ખલાસ કરી નાખે, એ માન્યતાને ખલાસ કરી નાખે. ગટુ બળવાન પણ છે એ પ્રતીતિ. અવસ્થામાં અધુરાશ છે, જે કઈ છે એ અવસ્થામાં છે. વર્તમાનમાં મૂળ સ્વરૂપમાં એવું નથી પાછું, કોઈ વર્તમાનમાં કે અત્યારે વર્તમાનમાં કોઈ મૂળ સ્વરૂપમાં એવું નથી. વર્તમાન અવસ્થામાં એવું હોવા છતાં વર્તમાન મૂળ સ્વરૂપમાં એવું નથી. બે વર્તમાન છે, પછી એક વર્તમાન છે ને એક વર્તમાન નથી, એને સ્વીકારી લેવું છે એમ નથી. બે વર્તમાન છે, વળી અવસ્થા જે વર્તમાન છે એ ક્ષણિક છે, એટલે એનું વર્તમાન પૂરું થઈ જશે, ચાલુ છે, એક ક્ષણમાં ચાલી જશે એ વર્તમાન ભૂતકાળમાં ચાલી જશે. જ્યારે જે વર્તમાન ભગવાન છો એવું જે વર્તમાન છે એ પ્રત્યેક વર્તમાનમાં વર્તમાન જ રહેશે, એનો ભૂતકાળ કદી નહીં થાય. તો હવે કયું વર્તમાન બળવાન છે? જ્યારે એમ વજન જાય છે કે પણ વર્તમાનમાં પામરતા છે ને, વર્તમાનમાં અધુરાશ છે ને, વર્તમાનમાં વિપર્યાસ છે ને, તો કહે છે કે એના ઉપર વજન જાય છે પણ એ તો એક ક્ષણમાં નાશ પામતી ચીજ છે. અને જે ત્રિકાળ વર્તમાન 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 ત્રણેય કાળે વર્તમાન જ વર્તે છે, એવું ને એવું વર્તમાન વર્તે છે, એના ઉપર વજન કા નહીં? જે તારું સ્વરૂપ છે, જે અસલ તારું સ્વરૂપ છે, આ કોઈ વિલીન થતી અવસ્થા એ અસલ તારું સ્વરૂપ નથી, એ તો વેશ છે. કેમ કપડા એ વેશ છે, પછી માણસ કફની પહેરે કે ખમીસ પહેરે પણ એ વેશ છે, અસલ નથી. મિથ્યાત્વ મુમુક્ષુપણ સંસારીપણ સમય દ્રષ્ટિપણ મુનિપણ હરિયમપણ સિદ્ધપણ બધો વેશ છે, પર્યાય માત્ર વેશ છે, મૂળ સ્વરૂપ નથી. તો જેનું જે સ્થાન છે, જે સ્થાનમાં જે છે એને એ સ્થાનમાં જાણવું જોઈએ, એને બીજા સ્થાનમાં શું કરવા લીધે? વેશ છે એને અસલ સ્વરૂપમાં શું કરવા સ્વીકારે? શું કરવા જાણે, શું કરવા માને, એ પ્રશ્ન રહેતો નથી.
માન તો છે સિદ્ધાર્થનું કામ,
જ્ઞાન પુકારે છે, જ્યાં જે માનવાનું છે તો પોતાનું પૂર્ણ સ્વરૂપ માનવાનું છે, પૂર્ણ સ્વરૂપ માન્યા પછી કોઈને માનવાનો પ્રશ્ન રહેતો નથી. મારે હવે મારે બીજા કોઈને માનવા નથી, મેં માની લીધું, જેને માનવું હતું એની માન્યતા મેં કરી લીધી, નિજ પરમેશ્વરની માન્યતા કરી, હવે કોઈની માન્યતા કરવાનો પ્રશ્ન રહેતો નથી. કેમ કે માન્યતા તો જેને માને એને પરમેશ્વર પણ જ માને છે, માન્યતા જેને માને એને પરમેશ્વર પણ માને છે. એટલે પૂછે છે તારી માન્યતા શું છે, જેને માનશે એને ભૂલ કરશે મિથ્યાપણે તો પરમેશ્વર નહીં હોય એને પરમેશ્વર માનશે, અને કાં તો જે ઉપર નિજ પરમેશ્વર છે એને પરમેશ્વર માનશે. માન્યતાનું કામ તો પરમેશ્વર પણ માનવાનું છે, બીજું એનું કામ નથી, એવું એનામાં ગુણ છે. જ્ઞાનની અંદર તો જેનું જે સ્થાન છે પરમેશ્વરનું પરમેશ્વર સ્થાન છે, જ્ઞાનની અંદર નહીં પરમેશ્વરનું નહીં પરમેશ્વર સ્થાન છે, પરનું પર સ્થાન છે, એ બધો વિષય જ્ઞાનનો છે જાણવાનો. ત્રણસો ત્રેપન બોલમાં નિયમ સાર પરમાગમનો સાર ભર્યો છે. નિયમ સાર પરમાગમ વાંચીને કદાચ ન સમજાય તો આ એક બોલ વાંચીને નિયમ સાર આખું સમજાઈ જાય. 353 બોલ જે નિયમ સાર અને નિયમ સાર નું તાત્પર્ય, નિયમ સાર વાંચે ક્ષોભસમ હોય તો એને અર્થ ને ભાવાર્થ સમજાય, પણ યોગ્યતા હોય તો તાત્પર્ય સમજાય ને નહીતર તાત્પર્ય સમજાય નહીં. અહીંયા નિયમ સાર નો ભાવાર્થ અને તાત્પર્ય બધું લઈ લીધું છે. તો એમ કહે છે નિયમ સાર ના ટીકાકાર શ્રી પદ્મ પ્રભમલધારી દેવ મુનિરાજ છે, જેને આત્માની ઘણી મસ્તી વર્તે છે એવા એ મુનિરાજ છે. કુંકુંડાચાર્ય દેવ ના સૂત્રો ની ટીકા કરતા નિયમ સાર છે, કુંકુંડાચાર્ય દેવ ની રચના છે, પોતાની સ્વરૂપ ભાવના અર્થે નિજ ભાવના અર્થે એ ગ્રંથ રચાઈ ગયો છે એમનાથી. ત્યાર પછી મુનિરાજ થયા પદ્મપ્રભમલધારી દેવે એમને એ ગ્રંથ વાંચીને પોતાની પણ નિજ સ્વરૂપની ભાવનાને મસ્તીનો ઉછાળો ઘણો આવ્યો છે અને એમાં એમણે આ ટીકાની રચના કરી છે. સર્વોત્કૃષ્ટ મહિમાનો ભંડાર ચૈતન્ય દેવ નિરાત્મદેવ, સર્વોત્કૃષ્ટ મહિમાનો ભંડાર ચૈતન્ય દેવ અનાદિ અનંત પરમ પારિણામિક ભાવે રહેલ છે. મુનિરાજે આ પરમ પારિણામિક ભાવની ધૂન લગાવી છે. આ નથી લોકો ધૂન બોલતા, રઘુપતિ રાઘવ રાજા રામ ને હરે રામ ને હરે કૃષ્ણ ધૂન બોલે છે કે નહીં, એમની મતમાં એ વધારે છે. ભગવાન સામે બેસીને કલાકો સુધી ધૂન બોલે, એ ધૂનના પ્રોગ્રામ 24 કલાકના અખંડ ધૂનના પ્રોગ્રામ પણ એ લોકો રાખે છે. પણ એ અખંડ ધૂન તો મૂળ આત્માની ઉપડે છે નિજ પરમેશ્વરને, પછી ઓલું બીજું તો એમાંથી વિકૃતિ પામીને બધું બહાર નીકળેલું છે. મૂળ અખંડ ધૂન તો આ વસ્તુ છે, એમાં 24 કલાકની મર્યાદા નથી, એમાં સાધુ અનંતકાળનો વિષય છે, સાધક અવસ્થા છે. ત્યાં સુધી સાધક અવસ્થા અને પછી સિદ્ધ અવસ્થામાં નિજ પરમાત્માને છોડવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો લઈ લાગે છે. એમ કો લગ્ની લાગે છે, લગ્ની લાગે છે, ઘણા શબ્દો સર્વોત્કૃષ્ટ મહિમાનો ભંડાર ચૈતન્ય દેવ પરમેશ્વર, નિજ પરમેશ્વર પરમપદ છે પોતાનું, અનાદિ અનંત, એની શરૂઆત નથી, સાદીપણું નથી, એનો કદી અંત નથી, જે સદાય છે છે ને છે, એવું પોતાનું ચૈતન્ય દેવ પરમ પારિણામિક ભાવે રહેલ છે. મુનિરાજને એની ધૂન લાગે છે. આ શાસ્ત્રની ટીકા કરતા એમ લાગે છે કે એમ જણાય છે સ્પષ્ટ કે મુનિરાજને એની ધૂન લાગે છે, એવી ધૂન લાગે છે કે એમનું જે પરિણમન છે એ વિશેષ વિશેષ ઉગ્ર થતું જાય છે, એવી ધૂન લાગે છે. ધૂન લાગે છે ત્યારે શબ્દોની અંદર મહિમા સૂચક પરમ પારિણામિક ભાવના મહિમા સૂચક શબ્દોના પ્રયોગ અનેક પ્રકારે થાય છે. કહે છે કે આ પંચમ ભાવ પવિત્ર છે અને મહિમાવંત છે. આ પંચમ ભાવ પવિત્ર છે અને મહિમાવંત છે, પરિપૂર્ણ પવિત્ર છે, જેમાં દોષના કલંકનો અનંતમાં ભાગે કોઈ અંશ પણ નથી, કોઈ અંશ પણ નથી. ચૌદમા ગુણ સ્થાને હજી અસિદ્ધત્વ છે. ગુણસ્થાનમાં જે ટોચનું ગુણસ્થાન છે એમાં અસિદ્ધત્વ છે. ચૌદમા ગુણ સ્થાને સિદ્ધ દશામાં કોઈ કલંક નથી, તો પણ સિદ્ધ દશા કોઈ કાળે નવી શરૂ થયેલી છે, અનાદિથી નથી અને ક્ષણવર્તી છે. બીજા સમયે બીજી સિદ્ધ અવસ્થા, ત્રીજા સમયે ત્રીજી સિદ્ધ અવસ્થા, ચોથા સમયે ચોથી સિદ્ધ અવસ્થા. આ પરમ પારિણામિક ભાવ તો અનાદિ સિદ્ધ સ્વરૂપે છે, અનાદિ સિદ્ધ છે. આ શબ્દ વાપરો છે સમયસારની ટીકા કરતા અમૃતચંદ્રાચાર્ય દેવે છઠ્ઠી ગાથામાં. અનાદિ સિદ્ધ છે, જે અનાદિ સિદ્ધ છે. નાયક ભાવ કેવો છે કે જે અનાદિથી સિદ્ધ જ છે, એમાં સિદ્ધ પણ નથી કરવું. અને એ વાત એમણે લક્ષણમાં નાખી. લક્ષ્ય લક્ષણની ચર્ચા આત્માને ઓળખવામાં એ વાત નાખી છે. કેટલું મહત્વ છે વિષય કે જે સ્વસંવેદનથી સિદ્ધ જ છે. કેવું છે લક્ષ્યગત થતું જે સ્વરૂપ કે જે સ્વસંવેદનથી સિદ્ધ જ છે, પ્રસિદ્ધ સ્વસંવેદનથી જે સિદ્ધ જ છે, પ્રગટ સ્વસંવેદનથી જે સિદ્ધ જ છે. એને કઈ પ્રસિદ્ધ કરવું નથી, એને સિદ્ધ કરવું નથી, એની શરૂઆત કરવી નથી. કોઈ પણ પદાર્થની અવસ્થા નું આયુષ્ય એક સમયનું છે, પછી જળ હોય કે ચૈતન્ય હોય, સંસારી હોય કે સિદ્ધ હોય, બધાની દ્રવ ગુણ અને પર્યાય એવું જે પદાર્થનું બંધારણ છે. બંધારણ એટલે તો ખ્યાલ આવે છે, પદાર્થ નું બંધારણ છે ત્રણ અવયવથી, દ્રવ ગુણ અને પર્યાય. તો એમાં જે પર્યાય અંગ છે, આ ત્રણ અંગ છે પદાર્થના, દ્રવ ગુણ પર્યાય, એ ક્ષણવર્તી છે, અનિત્ય છે, સમય સમયનું વર્તનારું છે. એક સમયે એક હોય, બીજા સમયે એવું ને એવું થાય તો પણ તેનું તે ન હોય. જેમ કે સિદ્ધ અવસ્થા છે તે એવી ને એવી છે, એક સમયની પહેલા સમયની સિદ્ધ અવસ્થા અને ત્યાર પછીના અનંત સમયની સિદ્ધ અવસ્થા, બંને સિદ્ધ બધી સિદ્ધ અવસ્થાઓ એક સરખી તેવી ને તેવી છે, પણ તેની તે એક નહીં, એક તેની તેને બસ આ પદાર્થનું સ્વરૂપ છે. એ પદાર્થનું સ્વરૂપ જ છે. આ જયારે ત્રિકાળી જે સિદ્ધ સ્વરૂપ છે પરમાત્મા આત્મા પોતે, એ તો સદાય એવો સિદ્ધ જ છે, અનાદિ સિદ્ધ જ છે. એનું સિદ્ધ પણ એમાં પ્રગટ કરવાનું છે
નહીં,
એ તો પ્રથમ નિર્ણયમાં એ ઓળખાય છે. પોતાનું સ્વરૂપ 14 ગુણ સ્થાનથી પાર અને એક સમયની સિદ્ધ અવસ્થાથી પણ પાર, કારણ કે વર્તમાનમાં તો સિદ્ધ અવસ્થા પ્રગટ થઈ નથી, ભૂતકાળની થશે તો પણ એનાથી પાર, ત્રિકાળ અનાદિ સિદ્ધ સ્વરૂપ છે એવું પહેલું અસ્તિત્વ, પહેલું અસ્તિત્વ ગ્રહણ થાય છે અને એ નજરાય છે. કેમ એ ખસતું નથી એવું છે, એટલે ખસતું કેમ ખસતું નથી એવું છે. 100-200 ગ્રામ નો રૂનો પોલ હોય, રૂનો પોલ પોલ આવે છે ને, એનો આટલું મોટું કદ હોય, 100-200 ગ્રામ નો પણ આટલું મોટું રૂ દેખાતું હોય, આટલું જગ્યા રોકે એના ઉપર 1 કિલો હું કાપી મૂકી દઈએ વજનદાર, રૂ દબાઈ જાય, રૂ દબાઈ જાય. કોઈ પ્રશ્ન કરે કે કેમ રૂ દબાઈ ગયું, આવડું મોટું હતું ને કાટલું તો આવડ્યું છે ને, રૂ તો આવડું મોટું હતું, રૂ આવડું મોટું કાટલું આવડું છે તો આટલા એવા કાટલાથી આવડું મોટું રૂ કેમ દબાઈ ગયું, તેનું વજન એટલું છે. આનો 10મા ભાગ, આ 100 ગ્રામ હતું ને, આ 1 કિલો છે એમ. અનાદિનો જે ઊંધો નિર્ણય છે કે હું સંસારી છું, હું ફલાણો છું, હું વાણિયો છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, એવો જે અનાદિનિત કર્મજનિત પર્યાયનો જે નિર્ણય હતો એ રૂના પોલ જેવો હતો. પોલો લાગતો તો મોટો પણ હતો પોલો સાવ, એમાં વજન પીડ્યું. આ 10 ગણું વજન નથી પીડ્યું પણ આનંદ ગણું વજન પીડ્યું છે. સિદ્ધ પદ તો આનંદનું જ્ઞાન છે, અસ્તિત્વ ગ્રહણમાં એનો મહિમા ભાષો છે. તો એટલું બધું વજન પડ્યું, બોલો નિર્ણય ખલાસ થઈ ગયો, દબાઈ ગયો નહીં પણ ખલાસ થઈ ગયો, નિર્ણય આખો બદલાઈ ગયો. મિથ્યા માન્યતા આપી આખી બદલાઈ ગઈ, પલટાઈ ગઈ. પહેલી લીટી એ છે, જે પોતે પોતાથી જ સિદ્ધ ભવાથી અનાદિ સત્તારૂપ છે, આટલું વાક્ય છે 6ઠી ગાથાનું. પહેલી લીટી અનાદિનો અર્થ કર્યો છે. યોનિ નામ સ્વતઃ સિદ્ધત્વેન અનાદિ, અનાદિ સિદ્ધ છે, પોતાથી હોવાથી જે અનાદિથી સિદ્ધ છે, અને એવું જે સિદ્ધપદ છે એની અહીંયા ધૂન લાગી છે. એવા સિદ્ધપદને જોયું કે ઓહો હો, મારું આવું સ્વરૂપ, ધૂન ચડી ગઈ. એની લોટરી લાગે તો પાગલ થાય છે કે નથી, માંદો તો એ હજો થઈ ગયો, હવે હજો દેખાય છે એમ કે, માંદલો માંદલો હાલતો તો એ હવે આગળ દેખાય છે એમ કે, હજી તો કઈ આવ્યું ન હોય, હજી તો નંબર વાંચ્યો હોય. જ્ઞાન પ્રસિદ્ધ છે, પ્રગટ છે, પ્રત્યક્ષ છે, કારણ કે જ્ઞાન માત્ર ને અજ્ઞાન માત્ર એવું આત્મા. જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞાન માત્ર ને જ્ઞાન માત્ર તે જ્ઞાયક આત્મા. સ્વસંવેદન થી સિદ્ધપણું છે, સિદ્ધપણું છે ને શબ્દ નાખ્યો છે અમૃતચંદ્રાચાર્ય, સ્વસંવેદન થી અને સિદ્ધપણું છે એટલે જ્ઞાયક ભાવ સિદ્ધપણે છે. સ્વસંવેદન થી જોવામાં આવે તો એ સિદ્ધપણે દેખાય છે, અશુદ્ધપણે નથી દેખાતું, સિદ્ધપણે દેખાય છે. જ્ઞાન માત્ર તો સિદ્ધપણે છે, સંવેદનથી વેદનથી સિદ્ધપણે છે. આ તો આ ઓળખાણનો વિષય છે. ખરેખર તો સિદ્ધ ભગવાન પણ ઓળખાય છે. કેવું ઓળખાય છે? કે 14 ગુણ સ્થાન થી પાર હું અનાદિ સિદ્ધ છું. 14 ગુણ સ્થાન થી પાર હું સિદ્ધ છું. અત્યારે સિદ્ધ છું, સર્વકાળે સિદ્ધ છું, ભૂતકાળે પણ સર્વકાળે સિદ્ધ હતો, અને અનંત વર્તમાન અનંત ભૂત ભવિષ્ય કાળે પણ હું સિદ્ધ જ રહીશ. મારું સિદ્ધ સ્વરૂપ છે, એમાં કઈ બદલાતો નથી. એવું એ વજ્ર જેવું સિદ્ધ સ્વરૂપ છે, એમાં કઈ બદલાતો સિદ્ધ એટલે પ્રગટ, સિદ્ધ એટલે પ્રસિદ્ધ, સિદ્ધ એટલે હૈયા બધું થાય છે. એટલે તો કહું લેવું હોય લ્યો, ઓળખાણમાં તો સિદ્ધ પદ આવે છે. એ વાત સ્પષ્ટ છે કે ઓળખાણમાં સિદ્ધ પદ આવે છે. નિજ સિદ્ધ પદની જ ઓળખાણ થાય છે, અને નિજ સિદ્ધ પદની ઓળખાણ થયા પછી બીજું વિસ્તારવાળું આગમ જ્ઞાન ન હોય તો પણ વર્તમાન અવસ્થાનું જ્ઞાન થાય છે કે આ વર્તમાન અવસ્થામાં સિદ્ધ પણ નથી. હજી તો ઓળખાણ માત્ર થઈ, અનુભવ બાકી છે. અવસ્થા છે માં વિપર્યાસ, અથવા બિન અનુભવપણું, અથવા અધૂરાપણું, એ બધું જ્ઞાન પછી યથાર્થ થાય છે. પણ પછી એને આગમ જ્ઞાન થઈ ગયું, અહીંયા સિદ્ધપણાનું જ્ઞાન થતાં એને પર્યાયનું જે જ્ઞાન થયું એમાં દ્રવગુણ પર્યાયનું આગમ જ્ઞાન એને થઈ ગયું. પછી એને વિશેષ આગમ જ્ઞાન હોય તો સ્વરૂપ સ્થિરતા થાય, અને નહીતર સ્વરૂપ સ્થિરતા ન થાય એ વાત રહેતી નથી. જૈન દર્શનનો વિષય બહુ સૂક્ષ્મ છે, અને એટલી બધી જુદી જુદી મર્યાદાઓથી વચન વ્યવહાર અને શાસ્ત્રના કથનો છે કે લોકો મૂંઝવણમાં પડે. ન સમજે તો સમજતા નથી મૂંઝવણમાં પડતા, ન સમજે તો મૂંઝવણમાં પડે. જેમ કે પ્રવચન સારમાં એવું આવે છે, કાલે હીરાભાઈ ચર્ચા કરી એ પ્રવચન સારનો વિષય છે કે મુનિરાજને આગમ જ્ઞાન હોય છે. મુનિરાજ આગમ ચક્ષુ છે, અને એ મુનિરાજ સ્વરૂપ સ્થિરતાનું એ કારણ છે. આગમ જ્ઞાન એ સ્વરૂપ સ્થિરતાનું કારણ છે. વસ્તુનું સ્વરૂપ જ્ઞાન એટલું બધું યથાર્થ નિશંક અને દ્રઢ છે કે જેને લઈને એ સ્વરૂપ સ્થિરતાને પામે છે. ત્યાં શું લીધું કે સ્વરૂપ સ્થિરતાનો જે ગુણ ઉપજ્યો, સામ્ય ભાવ ઉપજ્યો, શુદ્ધતા નિર્દોષતા વિતરાગતા ઉત્પન્ન થઈ, તો એનો આધાર શું છે? કે વસ્તુનું સ્વરૂપ, વસ્તુના સ્વરૂપના આધારે વિતરાગતા ઉત્પન્ન થઈ છે એમ ત્યાં સાબિત કરું છું. તો વળી કોઈ મુનિરાજ એમ કે કે શાસ્ત્રમાં બુદ્ધિ મારી જાય છે તે વિચારીણી છે. શું કે શાસ્ત્રમાં રમતી બુદ્ધિ વિચારીણી છે, દોષ છે એમ કે એમ કે વિચાર દોષ છે તો આ દોષ છે એમ કે ઈકોર થી એમ કે આગમ જ્ઞાન સ્વરૂપ સ્થિરતાનું કારણ ઈકોર કે એ દોષ છે. કથનો ક્યાં કેવા આવે છે તો કે ઉપયોગ પરની પરમાત્માને છોડીને શાસ્ત્રમાં ગયો એનો દોષ. તો બે જગ્યાએ અવરોધ ક્યાં છે? કે નિજ પરમાત્મામાં રહેવું એ બંનેમાંથી નીકળે છે, માટે વાત અવિરોધ છે. બંને વાત અવિરોધ છે. સ્વરૂપમાં રહેવું એ વાત તો બંને જગ્યાએ નીકળે છે, માટે આ એક પોઈન્ટ ઉપર બે વાત અવિરોધ છે. અને આ એક જ વાત કહેવા માટે બંને પ્રકારના કથન છે. બંને પ્રકારના કથન આ એક જ કહેવા માટે, શાસ્ત્રમાં જ તો પણ સ્વરૂપમાં આવવા માટે, શાસ્ત્ર વાંચવાનું છોડ તો કે સ્વરૂપમાં રહેવા માટે. બીજી કોઈ વાત સ્વરૂપમાં રહેવા સિવાય બીજી કોઈ વાત નથી. એક જ હેતુ છે, બે હેતુ એમાં નથી. કથનની શૈલી એવી આવે, એવી કથનની શૈલી આવે કે પરસ્પર વિરુદ્ધ લાગે. મને અહીંયા આમ કે છે, અહીંયા આમ કે છે, બંને જગ્યાએ એક જ વાત કહે છે. કથનની શૈલી જુદી જુદી છે. વસ્તુનું સ્વરૂપ તો થોડુંક એવું છે, વસ્તુનું સ્વરૂપ પણ થોડુંક વિચિત્ર છે. નિત્ય અને અનિત્ય, શુદ્ધ અને અશુદ્ધ, એક અને અનેક, એ વસ્તુના સ્વરૂપમાં પણ વિચિત્રતા ઘણી છે. વેચક અને અવેચક, શું વસ્તુના સ્વરૂપમાં એ બધું છે વિચિત્ર પણ. તો વસ્તુનું સ્વરૂપ જેને જાણ્યું, સાંગોપાંગ એ વસ્તુના સ્વરૂપને કહે છે, યથાર્થપણે કહે છે, એમાં ક્યાંય વાંધો આવતો નથી. લોકોને વિરોધ આવે છે પણ ક્યાંય વિરોધ દેખાતો નથી. કોઈને દેખાય છે તો દેખાતો હશે, પણ ખરેખર તો ક્યાંય દેખાતો નથી. એ વાત બરાબર છે, સ્પષ્ટ છે. કહેવા શું ભારે છે અને એમાંથી તાત્પર્ય બરાબર નીકળે છે એમ જ્યાં ખ્યાલમાં આવે તો પતી ગયો, પછી એને વિરોધ નહીં લાગે. અને એ વસ્તુ નહીં દેખાય ત્યાં સુધી એને કાંઈક ને કાંઈક દખલ દખલ ઊભી થશે કે આમ કેમ કીધું, આમ કેમ કહ્યું, અહીંયા આમ કેમ કહ્યું. શું કહે છે અહીંયા કે આ પંચમ ભાવ પવિત્ર છે, મહિમાવંત છે, તેનો આશ્રય કરવાથી શુદ્ધિની શરૂઆતથી માંડીને પૂર્ણતા પ્રગટે છે. આ પંચમ ભાવ ચૈતન્ય દેવ જે કહ્યો, ઉપર ચૈતન્ય દેવ દેવની ઉપમા આપે છે. ખરેખર દેવ જ છે, ઉપમા ક્યાં એને, તો ખરેખર એ દેવ છે. એક મહાપવિત્ર છે, પરિપૂર્ણ પવિત્ર છે, અનંત મહિમાવંત છે, અને તેનો આશ્રય કરવાથી જે અવસ્થા તેનો આશ્રય કરે તે અવસ્થામાં શુદ્ધિ પ્રત્યે શરૂઆતથી માંડીને પૂર્ણતા સુધીની. પોતે ચૈતન્ય દેવ છે, પરમ પરિણામી ભાવ સ્વરૂપે છે, પોતે તો એ છે. હવે એ આશ્રયનો વિષય છે અને અવલંબનનો વિષય છે, તો શું શું આશ્રય અને અવલંબનનો વિષય નથી એનો આ બીજો પેરેગ્રાફ છે. આશ્રયનો વિષય, અવલંબનનો વિષય, આટલો પરમ પરિણામી ભાવ છે એટલો છે. હવે અવલંબનના વિષયમાં ભૂલ થાય છે, તેથી એ વિષયનું સ્પષ્ટીકરણ છે. આ પણ અવલંબનનો વિષય નહીં, આ પણ અવલંબનનો વિષય નહીં, આ પણ અવલંબનનો વિષય નહીં. જેમ કે જે મલિન હોય, મલિન હોય એટલે રાગ આદિ ભાવો, પુણ્યનું ગમે તે પરિણામ હોય, પ્રશસ્ત રાગનો કોઈ પણ અંશ હોય, તો તે સ્વરૂપે કરીને મલિન હોવાને લીધે મલિનતાનો આશ્રય કરાય નહીં, એનો આધાર લેવાય નહીં. એના આધારે પરિણમન થાય તો તે વ્યાજબી નથી અથવા યોગ્ય નથી. મલિનતાના આધારે બીજે શું નીકળે, મલિનતા જ નીકળે. કોલસારે હાથ ઘસે તો શું થાય, હાથ કાળા થાય, સીધી વાત છે. ચાર ભાવમાં ચાર ભાવમાં મૂળભૂતથી માંડીને સંસાર સિદ્ધ સુધીની બધી પર્યાયો આવી ગઈ. કેટલાક વચનો અથવા ભગવાન સર્વસ્થ જ્ઞાનીની માની, સર્વસ્થ હોવા છતાં મને રાજો જ્ઞાની હોય, આચાર્ય હોય, કેવળ જ્ઞાન અનુસારિણી છે. કેમ કે એક વાક્યમાં કેવળ જ્ઞાનનો વિષય સમાવી દે છે. ચાર ભાવ, ચાર ભાવમાં સમાવી કે અનંતા નિર્બોધના જીવથી માંડીને અનંતા સિદ્ધના જીવને સંસારી અનંતા જીવ બધા એમાં ચાર ભાવમાં પરિણામમાં આવી ગયા. કેવળ જ્ઞાનમાં જે વિષય આવે એક સમયમાં એ અહીંયા એક વચનમાં આવી ગયો, માટે વાણી કેવળ જ્ઞાન અનુસારિણી છે. એમાં તો હજારો પુરાવા છે વાણીના. જે મલિન હોય અથવા જે અંશે નિર્મળ હોય. અન્યમત જેવું થયું, એમ અન્યમતમાં શુદ્ધ ભાવનું પ્રકરણ નથી એમ કહેવાતા જૈનોમાં શુદ્ધ ભાવનું પ્રકરણ ખલાસ થઈ ગયું, અને એટલો શુદ્ધ ભાવ શુદ્ધ ક્રિયા એને ધર્મ માનીને હાલવા. સંપ્રદાયમાં કોઈ વાંચવાની તસ્દી લે નહીં, વાંચે તો સમજવાની તસ્દી લે નહીં, એના અનુભવી જ્ઞાની મળે તો વિરોધ કરે, તોફાન કરે, જીવની અવળાઈ પણ કઈ ઓછી નથી. જે મલિન હોય અથવા જે અંશે નિર્મળ હોય, અંશે નિર્મળ હોય એટલે અધૂરું નિર્મળતા હોય, સમય જ્ઞાન પૂર્ણ જ્ઞાન કેવું જ્ઞાન નથી. જેમ કે વિતરાગતા છે ચોથા ગુણ સ્થાને પાંચમા ગુણ સ્થાને મળીને, એ અધૂરી નિર્મળતા છે, પૂરી નિર્મળતા પ્રગટ થઈ નથી યથાખ્યાત ચારિત્રને. જે અંશે નિર્મળ હોય અથવા જે અધૂરું હોય, જેમ કે કેવળ જ્ઞાન થયું નથી, સમય જ્ઞાન છે તે અધૂરું છે, જે અધૂરું હોય અથવા જે શુભ અને પૂર્ણ હોવા છતાં સાપેક્ષ હોય, એમ કેવળ જ્ઞાન ને યથાખ્યાત ચારિત્ર શુદ્ધ છે અને પૂર્ણ છે, અધૂર જ્ઞાન નથી. શુદ્ધ જ્ઞાન છે, શુદ્ધ ચારિત્ર છે, શુદ્ધ આનંદ છે, પણ અપેક્ષિત છે, સાપેક્ષ હોય એટલે એને ક્ષાયિક કર્મના ક્ષયની અપેક્ષા છે. હજી કર્મના ક્ષયથી ક્ષયના નિમિત્તે ઉત્પન્ન થયેલો ભાવ છે, ચોથો ભાવ ક્ષાયિક ભાવ જે લીધો ને, એ સાપેક્ષ છે. પૂર્ણ હોવા છતાં સાપેક્ષ હોય, અધૂરું હોય, કાયમ ટકતું ન હોય, કેવળ જ્ઞાન પણ સમયે સમયે બદલાય છે. હરિયંત દશામાં પણ સમયે સમયે નવું નવું પરિણમન છે, ચૌદમા અવસ્થાનમાં પણ સમયે સમયે નવું નવું પરિણમન છે, સિદ્ધવસ્થાનમાં પણ સિદ્ધવસ્થાનું નવું નવું પરિણમન છે, અધૂરું છે, ધ્રુવ નથી. અને એ ત્રિકાલિક પૂરી પરિપૂર્ણ સામર્થ્યવાળું ન હોય તેના આશ્રયથી શુદ્ધતા પ્રગટતી નથી. એટલે ઘણા લોકો કહે છે ને, તમે સિદ્ધનું ધ્યાન કરીએ તો, અરિહંતનું ધ્યાન કરીએ તો, કે પરના પરનું ઉલ્લંઘન લેવા જઈશ તો નિયમથી રાગ ઉપજશે, તને તો સિદ્ધ દશા ને અરિહંત દશા ઉત્પન્ન થઈ નથી એટલે એનું ધ્યાન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અનુપસ્થિત થવાને અભિલાષા કરવા જઈશ તો પણ રાગ તને થશે થશે ને થશે. એટલે તેના આશ્રયથી શુદ્ધતા પ્રગટતી નથી, ઉલટાનો રાગ પ્રત્યે છે, અને રાગ સ્વયં અશુદ્ધ ને મલિન છે. રાગ કોઈ શુદ્ધ છે નહીં, કોઈ રાગ શુદ્ધ નથી. સાપેક્ષ ક્ષાયિક ભાવરૂપ કેવળ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, એમ ક્ષાયિક સમ્યક દર્શન, ક્ષાયિક જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, ક્ષાયિક ચારિત્ર એટલે યથાખ્યાત ચારિત્ર, એ બધા અપેક્ષિત ભાવો છે, કર્મના ક્ષયના નિમિત્તે ઉત્પન્ન થયેલા ભાવો છે, એટલે એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. ચાર ભાવમાં કેવળ જ્ઞાન આદિ ક્ષાયિક ભાવ છે, ક્ષાયિક સમ્યક દર્શન ક્ષાયિક ભાવ છે, શુદ્ધ છે અને પૂર્ણ છે, છતાં પણ તે અપેક્ષિત છે, અને અપેક્ષિત છે માટે આશ્રયને યોગ્ય નથી એમ લેવું છે, એનો આશ્રય ન કરાય. નિરપેક્ષ નો આશ્રય લેવાય, અપેક્ષા વાળા નો આશ્રય લેવાય નહીં. અપેક્ષા વાળો પાંગળો છે, શું છે અપેક્ષિત ભાવ છે, કેવળ જ્ઞાન સાપેક્ષ છે, એ પણ અનંત કર્મના ક્ષય ઉત્પન્ન થયેલી મોક્ષ દશા છે, એટલે કોઈ પર્યાય નથી રહેતો. ટૂંકામાં કહીએ તો કોઈ પર્યાય અવલંબન અને આશ્રયનો વિષય રહેતી એમ છે. અને જે અધ્રુવ હોય પાછું લઈ લીધું, પાછું જે અધ્રુવ હોય એમ લાવે કે કર્મના ક્ષયે પ્રથમ તો મોક્ષ દિશા ઉત્પન્ન થઈ અને બધા કર્મનો ક્ષય થઈ ગયો, પછી જે મોક્ષ દશાઓ ઉત્પન્ન થઈ એને તો અમે નવો કર્મનો ક્ષય કરવાનો નહોતો. સમુચયપણે ભલે તમે એમ કહો કે કર્મનો ક્ષય કરીને એને મોક્ષ દશા પ્રાપ્ત કરી, પણ એ તો પહેલી સમયે બધા ક્ષય થઈ ગયા. પછી તો બધું જે અવસ્થા છે એને તો હવે નવો ક્ષય કરવાનો હતો ને, અને એ દશા એની મુક્ત દશા રહી, એનું તો અવલંબન લેવું કે ન લેવું તો કે નહીં ન લેવું. કેમ ન લેવું કે એ અધ્રુવ છે, ધ્રુવ નથી. કેટલા વિશેષણ વાપર્યા છે અને એક એક વિશેષણની અંદર કેટલી વિચિક્ષણતા છે, કેટલી સમજણ છે, એક એક વાતની પાછળ કારણ મૂકી દીધું છે. શા માટે એનો આશ્રય નહીં, એનું કારણ સિદ્ધ અવસ્થાનો આશ્રય નહીં, એનું શું કારણ? એ અધ્રુવ છે માટે. તમે ઉપર તો રાગમાં તો તમે માનવ કાઢો કે પોતે મલિન છે એનો આશ્રય કેમ કરાય, મહી દશાની વિતરાગતામાં એ માનવું નીકળે કે પોતે અધૂરી દશા છે એનો આશ્રય કેમ કરાય. પણ સિદ્ધ દશામાં પહેલી દશા નહીં પણ અનંતકાળ સુધી સિદ્ધ રહ્યા પછી હું પણ કોણ હવે તું કઈ બીજા કોઈ બીજા કોઈ પરબ્રહ્મનું તો અવલંબન દુઃખનું જ કારણ છે, રાગની જ ઉત્પત્તિ કરે. નિયમથી પર પદાર્થ પ્રત્યે પરિણામ જાય તો એમાં રાગ ઉત્પન્ન થાય થાય ને થાય, અવલંબન લેવાનો પ્રશ્ન કોઈ પરનો રહેતો નથી. તને ઉત્પન્ન થઈ નથી, જે થઈ નથી એનું અવલંબન ક્યાંથી લઈશ, જે છે જ નહીં જેની હૈયાતી નથી એનું અવલંબન ક્યાંથી લઈશ. ત્રીજી એનું અંદર કારણ કે પોતે ધ્રુવ નથી, જેનો આધાર લેવો છે એ ટકતી ચીજ નથી, જે ચીજ ટકે નહીં એનો આધાર કેમ લેવો. એક તાવડી એવી હોય કે રોટલી મૂકા પહેલા તૂટી જાય, તમે ભલે એવી હજાર તાવડી લેવા હોય પણ રોટલી મૂકો ને તૂટી જાય, રોટલી મૂકો ને એને ચડાવો ને તૂટી જાય, કેટલી રોટલી થાય? એક રોટલી થાય, પણ હજાર તાવડી હોય તો ન થાય પણ નહીં. કેમ કે જે મૂકો એ તૂટી જાય છે, જે ચૂલે ચડાવો એ ભેગી તૂટી જાય છે. જરાય ગરમી સહન કરી શકતી નથી, તો પકાવવા માટે નીચેથી ગરમી લાગે ને તાવડી તૂટે. કેટલી રોટલી થાય? હજાર તાવડી એ કે ન થાય કે લાખ તાવડી એ કે ન થાય. એમ અધ્રુવ અવસ્થાના આશરે શુદ્ધતાનો અંશ માત્ર પ્રગટે, એક અંશ ન પ્રગટે, જગનની શુદ્ધતા પણ ન પ્રગટે. કેમ કે અધ્રુવ છે, તકલાદી છે, પ્રશ્ન જ નથી. જો જ્ઞાનીને હોય તો એ જ્ઞાની સેના સેનું જ્ઞાન કર્યું એને? ધ્રુવપદનું તો જ્ઞાન કરવાનું છે કે અવલંબનને યોગ્ય મારું ધ્રુવપદ છે એનું તો એને જ્ઞાન કર્યું છે. જો એ પ્રશ્ન એને રીતે નથી, જ્ઞાની સેના સેનું જ્ઞાન કર્યું? પ્રશ્ન નથી. અધ્રુવ હોય અને ત્રિકાળિક પરિપૂર્ણ સામર્થ્ય વાળું ન હોય તેના આશ્રયથી શુદ્ધતા પ્રગટતી નથી. પરિપૂર્ણ સામર્થ્ય હોય પણ ત્રિકાળિક ન હોય પાછું એમ શું, તો તેના આશ્રયે શુદ્ધતા પ્રગટતી જ નથી, જરાય શુદ્ધતા નથી પ્રગટતી. માટે ઔદયિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ, ઔપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ અવલંબનને યોગ્ય નથી. આ ચારેય શબ્દો છે એ આગમ ભાષાના છે, જૈન દર્શનના જે જૈનાગમ છે એ આગમ ભાષાના શબ્દો છે. ઔદયિક ભાવ કર્મના ઉદયથી ઉદયના નિમિત્તે જોડાઈને જે નૈમિત્તિક ભાવ થાય એને ઔદયિક ભાવ કહે છે. અધ્યાત્મ ભાષાએ આત્માને સંસારમાં ખેંચી જનારો ભાવ તેને ઔદયિક ભાવ કહેવામાં આવે છે. મલિનતા જેમાં ઉત્પન્ન થઈ છે એવા ભાવને ઔદયિક ભાવ કહેવામાં આવે છે. તે ઔદયિક ભાવ છે. ક્ષયોક્ષમિક ભાવ છે, એમાં કેટલાક કર્મનો ક્ષય હોય ને કેટલાક કર્મનો ઉપશમ હોય એને ક્ષયોક્ષમ ભાવ કહે છે. અધ્યાત્મ ભાષામાં એને ઉગાઢ ભાવ કહે છે અથવા અલ્પ વિકસિત ભાવ કહે છે. ઔપશમિક ભાવમાં જે કર્મના ઉપશમે ઉત્પન્ન ઉપશમનું નિમિત્ત પામીને ઉત્પન્ન થયો હોય એને ઉપશમ ભાવ કહે છે. અધ્યાત્મ ભાષામાં એને નિર્મળ ભાવ કહે છે, કેમ કે પછી એમાં પ્રગટ મલિનતા આવતી નથી. અને ક્ષાયિક ભાવ જે કર્મના ક્ષયના નિમિત્તે ઉત્પન્ન થયો છે તે ક્ષાયિક ભાવ કહે છે, અને એમાં પણ નિર્મળતા હોય છે. ખુલામાં મલિનતા દબાયેલી છે, જેમ પાણીમાં મેલ નીચે આશરીને પાણી ઉપર નિર્મળ હોય તો ઉપરનું ચોખ્ખું નિર્મળ છે, પણ નીચે જે મેલ બેઠો છે ક્ષાયિક ભાવમાં નીચે મેલ નથી, ઉપર એ નથી, ક્યાંય નથી મેલ નો ક્ષય કર્યો છે. ઉદય ભાવ એટલે કર્મના ઉદય સાથે સંબંધ વાળો જીવનું પરિણામ તેને ઉદય ભાવ કહેવામાં આવે છે. શું? એમ કે અસાતા કર્મનો ઉદય છે, અને જીવને યાદીની ઉપાધિ ક્રિયા કરે કે મને આ રોગ છે મટે તો હારો, મને આ રોગ છે ને મટે તો હારો, સાંભળવાનો વાંચવાનો કહેવાનો બોલવાનો પ્રવણ કરવાનો એ બધો ઉદય ભાવ છે. જેટલા વિકલ્પ ઉઠે એ બધા ઉદય ભાવમાં લઈ જવા, સ્થૂળપણે લઈએ તો પછી બધા જ્ઞાન ચારિત્ર ના બધા વિધ ભેદ પાડીને કહેવાય, પણ આ સ્થૂળપણે સમજવા માટે ઉદય ભાવના બે ભેદ, શુભ અને અશુભ. તીવ્ર કષાયથી જે થાય તે અશુભ, મંદ કષાયથી થાય તે શુભ. આટલું લેવું, કષાયની મંદતાને શુભ કહીએ અને કષાયની તીવ્રતાને અશુભ કહીએ, અથવા કષાયની મંદતાને પુણ્ય કહીને પુણ્ય કહીએ અને કષાયની તીવ્રતાને પાપ કહીએ. એવો જ રોગ ફરીને થવાનું કારણ છે, જેવો રોગ મટાડવાનો ઉદય ભાવ વર્તે છે એવો જ રોગ ફરીને થવાનું કારણ છે. રોગ મારો છે જ નહીં, મારો ક્યાં છે, બીજાના રોગ નો કેમ વિકલ્પ કરતા નથી? ગામમાં તો દવાખાના ઘણા છે, ઘણા રોગી છે, કોઈનો વિકલ્પ આવે છે નથી કરતા, તો પછી આ શરીરના રોગ નો શું કરવા વિકલ્પ, કે મારું છે માટે પછી ક્યાં પ્રશ્ન છે? મારા પણ છોડો એટલે વાત પૂરી થઈ ગઈ, પછી પ્રશ્ન નથી રહેતો. ઉપશમમાં કર્મના પરમાણુ ઉપશમિત થઈ જાય છે એટલે સત્તામાં રહે છે, ઉપશમ થઈને સત્તામાં રહે છે, એનો ઉદય ભાવ નથી થતો. શું થાય છે, કર્ણાની યોગથી વિચારીએ તો ઉદયાવળીમાં આવ્યા પહેલા છતાં ઉદયમાં આવવાની તૈયારી વાળા હોય એવા જે કર્મના પરમાણુ, જેને ઉદયને આવવા યોગ્ય તૈયારી થઈ ગઈ હોય તો ઉદયાવળીમાં ન આવ્યા હોય, આવી રીતે કેટલાક સમય એવા છે કે ઉદયાવળીમાં આવ્યા પછી એનો ઉપશમ ન થાય કે એનો ક્ષય ન થાય, એમાં કાંઈ ફેરફાર ન થાય, એ જેવા હોય એવા જ સ્વરૂપે ઉદયમાન થઈ જાય. ઉદયાવળીમાં આવ્યા પછી કોઈ કર્મમાં ફેરફાર નથી થતો. એ આવ્યા પહેલા જો જીવનો કોઈ એવો પુરુષાર્થ હોય કે જેનું નિમિત્ત પામીને કાં તો એ પરમાણુ પાછા ઉદય ભાવ છોડી દે, ઉદયમાં આવવાનું છોડી દે, પાછા સત્તામાં ચાલ્યા જાય, એવો નબળો ભાવ હોય પુરુષાર્થનો થોડો તો ઉષમ થાય, અને જોરદાર પુરુષાર્થ હોય શુદ્ધાત્માના અવલંબનનો તો એનો ક્ષય થાય, તો એ પછી ઉદયમાં આવ્યા પહેલા ખરી જાય, અને ઉદયાભાવી ક્ષય કહેવામાં આવે છે. ઉદયમાં આવ્યા પહેલા જ એનો ક્ષય થઈ જાય, એ પરમાણુ પાછા કર્મ પરમાણુ રૂપે થઈ જાય, કારણ વર્ગણામાં સામાન્ય કર્મના કારણ વર્ગણામાં ચાલ્યા જાય, એની પ્રકૃતિ છોડી દે, એનો ઉદય છોડી દે, એનો અનુભાવ છોડી દે, બધું છોડી દે, તો એને ક્ષય કહે છે. અને ક્ષોપશમમાં ક્ષય અને ઉપશમ બંને પ્રકાર એક જ સાથે, કેટલાક પરમાણુમાં ઉપશમ ન થાય, કેટલાક પરમાણુમાં ક્ષયનો પ્રકાર ઉત્પન્ન થાય, એના અનુસરીને થતા જીવના નૈમિતિક પરિણામને આમાં નામ લાગુ પડે છે. જે પરમાણુના નામ છે, પર્યાયના નામ છે, એ જીવના ભાવના નામ છે. સદ્રશપણું પરિણામમાં એક સરખાપણું બતાવવા માટે, સદ્રશ ભાવ બતાવવા માટે નામ એક સરખા છે. એક જીવના પરિણામ છે, એક પૂજવલના પરિણામ છે. જેમ કે દ્રવ સમર ને ભાવ સમર, દ્રવાશ્રમ ને ભાવાશ્રમ, દ્રવ બંધ ને ભાવબંધ, દ્રવ મોક્ષ ને ભાવ મોક્ષ, એવી રીતે નામ એકના એક ભિન્ન ભિન્ન દ્રવ્યોના પર્યાયો છે.
જય ભગવાન પરમાણુ શ્રી કાનપુર દેવ નમ જય વિશ્વામિત્રમ્બા જય.